ક્ષેત્રમાં 2501 અષાઢ વદ 12 સોમવાર તારીખ 4/8/75 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 96 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમાધિ તંત્ર પરના સરળ પ્રવચન નંબર 110.
નમો નોય સૌ હરિહંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નુહિ સૌ આયુર્યાન, નમો નુહિ સૌ ઉજ્જાયાનમ, નમો નુહિ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વમાં
સમાધિ તંત્ર. વળી ચિત્ત ક્યાં અનાસક્ત હોય છે કહે છે. ચિત્ત ક્યાં તોડતું નથી એ કહે છે. યત્ર અનાહિત ધી પુંસ શ્રદ્ધા તસ્માદ નિવૃત્તિ, યસ્માદ નિવૃત્તિ શ્રદ્ધા કૃતચિત્ત સ્તલય જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન. નીચેનો શ્લોક છે. જ્યાં એટલે જે વિષયમાં બુદ્ધિ સંલગ્ન હોતી નથી એટલે બુદ્ધિ ત્યાં છોડતી નથી, દત્ત અવધાન થતી નથી. હા હા હા, એ સામાન્ય વાત કરી. હવે એત્રે અહિત દીતી એ પાઠની વ્યાખ્યા કરે છે એવું, પણ તેનો અર્થ એ છે કે જ્યાં અહિત બુદ્ધિ હિતકર નથી એવી ચીજમાં બુદ્ધિ ચોંટે નહીં. અહિત બુદ્ધિ એટલે અનુપકારક બુદ્ધિ હોય, જે આત્માને ઉપકાર ન થાય ને નુકસાન કરનાર હોય એવી જ્યાં બુદ્ધિ હોય તે વિષયથી શ્રદ્ધા પાછી ફરે છે. જેમાં હિતકર નથી, લાભ નથી, ત્યાં બુદ્ધિ પાછી ફરે છે. જ્યાં બુદ્ધિ કામ હે બધી પાછી પર એમ કે છે. શ્રદ્ધા પાછી ફરે, જેનાથી શ્રદ્ધા પાછી ફરે તે વિષયમાં ચિત્તની લીનતા કેમ હોઈ શકે. પેલું હતું અવળું, આ રીતે અવળાની વાત છે. ગાથા ગાથા તે વિષયમાં ચિત્તનો લય એટલે આશક્તિ ક્યાંથી થાય. જેમાં જીવને હિતકરને ઠીક ન લાગે ત્યાં ચિત્ત કામ ન કરે. ચિત્ત કામ ન કરે તો શ્રદ્ધા ત્યાંથી પાછી ફરે. શ્રદ્ધા પાછી ફરે તો તેમાં લીનતા ક્યાંથી થાય. જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેની રૂચિ ઉત્પન્ન થતી નથી. ધંધામાં પણ જ્યાં લાભ ન દેખાય ધંધામાં જાય વેપાર કરવા ન જાય. હે, જ્યાં લાભદાયક દેખાય ભાઈ આ 2 રૂપિયાના માં આવશે ને હાથરનું પૂછીએ તો જાય, પણ ત્યાં 2.5 લાવશું ને હવા બે નું પૂછીએ તો ત્યાં ચિત્ત ચોંટે નહીં. વેપાર કરવા જાય શ્રદ્ધા પાછી ફરે. હા હા, આ વેપારીની એમ જેને આત્મામાં હિતકર લાગ્યું નથી અહિતકર લાગે છે ત્યાં એની બુદ્ધિ જતી નથી. હા હા, ની શૈલી છે ને આ તો એકદમ. આમ તો જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય એને કોઈ ધ્રુવની જરૂર નથી. 101 માં આવે છે ને, 101 ઉત્પાદ પર્યાય થાય છે એને ધ્રુવની અપેક્ષા નથી. હા હા હા, એને વ્યયની અપેક્ષા નથી. એ સમયની જે પરિવર્તન થાય તે ખંડ થાય છે. પણ કે છે કે જેને અહિતકર લાગી એ અહિતકરની પર્યાય કેમ ઉત્પન્ન કરે? સમજાણું કાંઈ, પણ એ પર્યાયનો કાળ જ એવો ત્યાં. સમ્યક દર્શનમાં હિતકર લાગે છે આત્મા, એથી સમ્યકની પર્યાય થાય છે. પણ છતાં એ પર્યાય થાય છે એમને આ થઈ, એટલે કે પર્યાય ન્યાથી આવે છે ને એ અપેક્ષા આ થઈ કીધું. બાકી તો પર્યાય પર્યાયને જ કારણે ઉત્પન્ન થાય છે એમ કે છે. સમજાણું કાંઈ, પ્રવચન સારમાં ગાથા છે, વિતરાગના સિદ્ધાંતનો સાર એમાં આવ્યો. ફક્ત એ સમ્યક દર્શનાદિની પર્યાય ધર્મની દ્રવ્યને આશ્રય કીધી, એનો આશ્રય એટલો આશય કે દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્ય તરફ ઢળી છે માટે દ્રવ્યનો આશ્રય કહેવામાં આવે છે. એટલી વાત છે. અહીં તો ત્યાં તો એમ કહ્યું કે પર્યાય દ્રવ્યને કારણે નથી આવતી એમ કહ્યું છે. અડતી નથી ને અડી તો આવી ગયા મારા વિશમાં. હા, સતનું સ્વરૂપ એને તો જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને જાણવા જેમ છે બસ, બાકી કઈ છે ને. સમજાણું કાંઈ, આ માન્યું ત્યારે એની દશા થાય ને જ્ઞાતા દશા, નહી તો ક્યાં. કે જ્યારે હું પરની પર્યાય કરી શકતો નથી અને મારી પર્યાય પણ દ્રવથી થતી નથી, હે ઉત્પાદ, હા હા, બસ 70 કહ્યું ને સમય સામાય સત જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે જૂનો એ ઉપરથી આ તો મગજમાં સત અહેતુ જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે. ભગવાન આત્માની તો જાણવા દેખવાની એક જ ક્રિયા છે. એ ક્રિયામાં આ હનન ને જૂઠું ન બોલવું એવી જે ક્રિયા, એનાથી ભીન પાડતો નથી માટે તેને પોતાની માને છે. એક સમયમાં એક પર્યાયના બે ભાગ, એક જ્ઞપ્તિ ક્રિયા. ભાઈ આ તો માર્ગ અંતરની જેની વાત બહુ, જ્ઞપ્તિ ક્રિયા તે પણ સત અહેતુ એને દ્રવ્યને ગુણની પણ જરૂર નહીં એવી જ્ઞપ્તિ ક્રિયા અહેતુ છે. અને તે કાળે જે રાગવિષ્મય ઉદયની ક્રિયા તે આત્માની નહીં. એ બે માં ભેદ ન પાડતા બે ને એક કરતા માને તે અજ્ઞાન છે. આજે ક્યાં ડેમ છે? સરદાર શેઠ ક્યાં ડેમ છે? કોઈ બાહ્ય લેખન છે એના કુટુંબમાંથી લાગે. વિનય વંદન સરદાર છે. બહુ દિનો છે મેરી તુચ બુદ્ધિ મેં કોઈ બાઈ છે એના કુટુંબ મારી લાગે છે. યો આ રહા હૈ કે જ્ઞાની દોષ કો દોષ જાનકર દોષ સે હટતા હૈ કે આગમ દોષ સે હટતા હૈ આગમ પ્રમાણ હૈ દોષ થી હટે છે આગમ પ્રમાણ છે. યા જ્ઞાની દોષ કો કરતા ભોગતા બનકર દુઃખી બનતા હૈ આગમ પ્રમાણ હૈ. હા ભગવાન એ પછી તમે આત્મધર્મ આપજો એમ કે એમ લખ્યું છે ને આત્મધર્મ મેં સ્પષ્ટ હો જાય સમાધાન મિલ જાય. દેવી જી કા પ્રતિ પતિ ઇત્રા કુમારી એમ છે કે યાદ આવ્યું જો આવ્યું ના માન કે જ્ઞપ્તિ એક ક્રિયા છે એમાં જે દોષની ક્રિયા જે ઉત્પન્ન થાય છે એનાથી ભિન્ન આત્માને જાણતો નથી તે અજ્ઞાની છે. પણ તે જ્ઞાની જ્ઞપ્તિ ક્રિયા પણ મારી છે મારામાં છે અને દોષની ક્રિયા પણ મારી પર્યાયમાં મારામાં મારે કારણે છે. એ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયના સ્વભાવની મુખ્યતાથી ચાલે ત્યારે દોષથી એ ત્યાગી દોષથી રહી છે. પણ જયારે એની પર્યાયમાં વેદન છે એમ જ્ઞાન જાણે ત્યારે તો કે વેદન દુઃખનું ને સુખનું મારામાં છે. પૃથ્વીભાઈ એની કરતા ભોગતા પણ હું છું એનો. અરે જ્ઞાન જ વસ્તુ હોય છે જાણે છે. દર્શનનો દર્શન તો નિર્વિકલ્પ છે તેનો વિષય નિર્વિકલ્પ છે. પણ એની સાથે જે જ્ઞાન થાય એ જ્ઞાન આમ જાણે છે. જ્યાં સુધી દોષો એટલે દુઃખ દોષ એટલે દુઃખ પછી ચાહે તો દયાદાન ને રચના વિકલ્પ હોય એ પણ દોષ ને દુઃખ છે. એક સમયમાં જ્ઞપ્તિ ક્રિયા અને એ દોષની ક્રિયા એક સમયમાં હોય છે અને ખરેખર તો એ પર્યાય ને અહેતુક છે. દોષ અને જ્ઞપ્તિ બે અહેતુક છે. પણ છે ખરી જ્ઞપ્તિ ક્રિયા જાણે છે કે હું તું જાણનાર છું અને એની સાથે જ્ઞાન જાણે છે કે જેટલું સુખ પૂરું નથી એટલો રાગ થાય છે તે દુઃખ છે દોષ છે અપરાધ છે એ મારી દશાનો અપરાધ છે. અને એનું પરિણમન છે માટે કરતા હું છું. કરવા લાયક છે એ જુદી બુદ્ધિ. પણ રાગ અને શુભ શુભાવ એ બે દોષ છે તે બે દુઃખ છે. એ દુઃખની પર્યાય અને આનંદની પર્યાય બે નો કરતા અને ભોગતા હું છું. સવારમાં તો વેદન આનંદના વેદન, કારણ જ્યાં તો દ્રષ્ટિ પ્રદાન પ્રસંગ છે. પણ તે જ કાળે જ્ઞાનથી જયારે જાણે પરને શું સંબંધ છે, પરદ્રવ તો એને કારણે ત્યાં ઊભું છે ને પરણમે છે. પણ આત્માના જેટલા પ્રમાણમાં સુખનું વેદન છે ઓછું, તેથી ત્યાં રાજદેશમાં પરિણામ શુભ કે શુભ, એટલું દુઃખનું વેદન છે એ મારાથી છે, દુઃખને જ્ઞાની વેદે છે. આવો મારે ભારે ભાઈ, અને એ એમ જાણે દુઃખને વેદે તે અજ્ઞાની, તેને ભાન જ નથી હોતું. સમજાણું કાંઈ? સુખ ન હોય મિથ્યા દ્રષ્ટિને, દુઃખ ન હોય કેવડીને. સુખ ને દુઃખની પર્યાય હોય સાધકને, ધર્મીને ન્યાયિકને જ હોય. સમજાણું કાંઈ? એ પ્રશ્ન એને ઘૂંચાય છે કીધું નો ને, એટલું નામ છે દીપચંદ શેઠિયાનું નામ છે જ લખ્યું કોપી, અને એનું ઓળું છે એનું એ મકાનનું નામ છે ને એમ છે. એ છે બંધીએ નામ લખ્યું પુત્રી કે કોઈ છે એની ભાઈ છે, હું કોઈ એમાં એની ચર્ચા ત્યાં રાખી. અરે ભગવાન શું બાપુ, તારી સત્તા તો આનંદ ને જ્ઞાનની મૂર્તો છે, અને તે સમયે તે પર્યાય ઉત્પન્ન થાય તે સ્વતંત્ર દ્રવ્યને ગુણની અપેક્ષા રાખ્યા વિના થાય છે, અને એ વખતે આનંદ ને દુઃખની પર્યાય જે થાય એ પણ પરની અપેક્ષા રાખ્યા વિના દ્રવ્યગુણની રાખ્યા વિના એ થાય છે. હરિભાઈ આવી વાત છે, વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્ય કહે છે અમને કલુષિત આત્મા પર્યાયમાં કલુષિત છે, અમે પૂર્ણ આનંદને પ્રાપ્ત નથી, અનાદિથી કલ્માષિતા માયા. છઠ્ઠે ગુણસ્વામી મુનિ આચાર્ય જેના આ ટીકા, હા અલૌકિક ટીકા ભગવત ટીકા છે, એ એમ કે છે અનાદિની અમને કલુષિતા હજી ગઈ નથી. એ કલુષિત અનાદિની છે ને, ભલે અનુભવ થયો મુનિ પણ થયો, પણ એ કલુષિતા તો અનાદિની જે બાકી રહી છે. હા હા હે, એ કલુષિતતા દુઃખરૂપ છે, એ અમે આ ટીકા કરતાના કાળમાં ટીકા કરતા પાઠે વર્ષે એ શબ્દ છે ને ભાષ, એની ટીકાના ટીકાથી મારી કલુષિતતા ના પાઠે વર્ષે. પણ એનો અર્થ એ કહે છે ને આ લોકો નથી જોવા, ટીકા કરતા પણ શુદ્ધિ થાય છે એમ કે છે. બાપુ ટીકાનો કાળમાં એને વિકલ્પ છે, એ વિકલ્પથી ટીકાના કાળમાં વિકલ્પથી એની શુદ્ધિ વધે એમ નથી, પણ એના કાળમાં અમારું લક્ષમાં બહુ રટણ છે, ધ્યેયમાં અમારા ધ્યાનમાં વસ્તુ તરફનું બહુ રટણ છે, એ રટણ કરતા કરતા અશુદ્ધ પણ છે એમ કે છે. સમજાણું કાંઈ? તો આ ટીકા કરવા વખત નો તો ભાવમાં તો વિકલ્પ છે, પરકર્મક છે ને. હા હા, મન વચન ને કાયા તરફ લખ જાય છે તો એ રાગ છે. કુંકુંડાચાર્ય કહ્યું પ્રવચન ની પ્રભાવના માટે મેં આ શાસ્ત્ર રચ્યું. આવે છે ને નિયમસાર માં તો એમ કહ્યું, મેં મારી ભાવના માટે આ રચ્યું છે. હે, નિયમસાર માં એમ કહ્યું છે, પણ તે કાળે તો વિકલ્પ છે. પણ એનું ઘૂંટણ છે એ વિકલ્પમાં નથી. વિકલ્પના જ્ઞાતા દ્રષ્ટાપણે રહી અને એ વિકલ્પ થયો છે તેનાથી નિમિત્ત થઈને ટીકાની ક્રિયા ટીકાથી થઈ છે. અહીં કે છે, જેનું જ્ઞાયક બાપ પ્રત્યેનું હિત કર જેને લાગ્યું નથી. વસ્તુ આનંદદાયક વસ્તુ છે એમ દ્રષ્ટિમાં એટલી બુદ્ધિમાં આ આનંદદાયક છે એવી હિતકર ભાષું નથી અને તેના પ્રત્યેનો અનાદર છે, અહિતકર બુદ્ધિ છે. એ બુદ્ધિ નો વિષય છે કે જ્યાં એ ચોંટતું નથી, આ ચોંટે છે. એ તો કે છે અહિતકરમાં પણ બુદ્ધિ ચોંટે છે. છોટાભાઈ, હે, અને તેથી શ્રદ્ધા પાછી હોય છે. હે, પૂર્ણાનંદના નાથમાં હિત પણ ભાષું નહીં, એથી એની શ્રદ્ધા ત્યાં જાતી નથી. એ તારા કારણે નથી, કર્મનું કારણ છે માટે શ્રદ્ધા ત્યાં જાતી એમ નહીં. સમજાણું કાંઈ? અને જ્યાં શ્રદ્ધા ચિત્તની લીનતા કેમ હોઈ શકે, જ્યાં શ્રદ્ધા જ પાછી ફરે ત્યાં અંતરમાં લીનતા કેમ બને? સમજાણું કાંઈ? તે વિષયમાં ચિત્તનો લય આસક્તિ ક્યાંથી થાય? ક્યાંથી પણ ન થાય. કોઈ રીતે ચિત્ત ત્યાં સોંપે જ નહીં. બાવા આરતીનો શ્લોક તો ઉપર આવી ગયો ને, હું 95 આવી ગયા, 95 માં છેલ્લો. જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેને રૂચિ ઉત્પન્ન થતી નથી. કાળો નાગ દેખે અને મીઠી થાય છે ને, ઠાકરીઓ મીઠી થાય, ઠાકરીઓ એટલે મીઠીમાં મોટો જોયો છે મેં એક વાર, હું કહી કે મોટો મીઠી ખાવો આવડો લાંબો અને મોટો ડબ્બો હોય ને એવો તો ખાવો આવડો, જંગલ અહીં જતા એકલા પહેલા જતા ને એકલા ત્યાં ડબ્બો ને જાણે રેલ અંતી હોય એટલું લાંબો આવડો મોટો ખાવ ઠાકરીઓ કરણ એટલું મરી જ જાય માણસ, અહીં મરી ગયો માણસ ગઢડામાં લાઠી વાળા છે નામ છે પોપટ ભાઈ એના દીકરાને એક દીકરીઓના વીછી કહ્યું મરી ગયો આખર વીછી હોય ને. હવે એ વીછીમાં ચિત્ત જ લાગે નહીં પકડવા ત્યાં શ્રદ્ધા પાછી વળે કે નહીં. હે, અને ત્યાં જોવાને ઉભો ન રહી. આ તો વીછી ઉડે નહીં પણ સર્પ નાના હોય ને ઉડે, મારા કવા નાગ હોય ને ઉડે, એટલે જોવા ઉભો ન રહે ત્યાં. હે, ઉડીને ચોંટે આઈને ક્યાં ક્યાં એવા સર્પ થાય છે. જેમાં ચિત્તને ઠીક પડતું નથી ત્યાં શ્રદ્ધા પાછી વળે છે અને તે ચિત્ત ત્યાં જોવા ઊભું રહેતું નથી. જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી, જે વસ્તુને આત્મા હિતકારી સમજતો નથી, પુરુષ શબ્દ આત્માની વાત છે, તે વસ્તુમાં તેને રૂચિ ઉત્પન્ન થતી નથી. પોષાણમાં જે ચીજ નથી ત્યાં રૂચિ કેમ ઉત્પન્ન થાય? અને જે વસ્તુમાં રૂચિ ન હોય તે વસ્તુમાં તેનું મન કેવી રીતે લાગે? ન જ લાગે. અજ્ઞાની જીવોને ઇન્દ્રિયોના વિશે વિષ લાગે છે. હિતકારી લાગે છે. તેથી તેમની રૂચિ તેમાં ઉત્પન્ન થાય છે. વાત લાંબી છે. ઇન્દ્રિયનો વિષય, ઇન્દ્રિય જળ ભાવ ઇન્દ્રિય ને એનો વિષય બધી ઇન્દ્રિયો છે. પણ આ એને ભેદ પડ્યો છે કે ઇન્દ્રિયોનો વિષય ખરેખર તો દેવગુરુ ને શાસ્ત્ર ને એની વાણી પણ ઇન્દ્રિયનો વિષય છે. ગજબા સમજાવું કઈ આવી વાત છે. સ્વદ્રવ સિવાય ક્યાંય હિતકર પરદ્રવ્યથી હોઈ શકે નહીં. તેથી તો એમ કહ્યું પરદવાઓ ડૂગઈ. આ વિતરાગના વચનો. વિતરાગ એમ કહે કે અમારી હામું જોશો તમને રાગ થાય છે. વળી ઉપદેશ સાંભળવા બે હોય જૂની વસ્તુ છે. બાપુ ઇન્દ્રિયોના વિષયમાં ઈષ્ટ લાગે, હિતકારી લાગે, તેથી તેમની રૂચિ તેમાં ઉત્પન્ન થાય અને મન તેમાં લાગે. જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી. જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી પણ તે પ્રત્યેનો રાગ અનિષ્ટ હિતકારી લાગે છે. વિષય નહીં. કારણ કે કોઈ વસ્તુ ઈષ્ટની છે જ નહીં. હિતકર કે હિતકર જ્ઞેય છે જ નહીં. ભગવાન અહિતકર એમ છે જ નહીં કે છે. હિતકર છે એમે નથી. ત્યાં રાગ અનિષ્ટ હિતકારી લાગે છે તેથી તેની રૂચિ તે તરફથી હટે છે. ગજબ કામ કરે છે. તેમાં મન લાગતું નથી તે વિષયો પ્રત્યે ઉદાસીન રહે છે. યથા યથા ન રોચતે વિષયા સુલભાપી સહેજે મળે તો પણ જેને રૂઠતા નથી તથા તથા સમાયાથી સંબિતો પ્રત્યુત્તમ જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રૂચિ હટતી જાય છે એ પ્રશ્ન આવ્યો છે ને હમણાં એ રાજમલે પૂછ્યો છે ભાઈનો જ્ઞાનભાઈનો એકો એક બોલ નહીં 645 બોલ છે ને એનો 101 બોલ કે સ્ત્રીનો વિષય ને દેવગુરુ પણ વિષય છે પર તરફ કેમ છે એમ પૂછ્યું છે હરખાઈનું એને જે બેઠી કે હરખાઈનું બધી એ કોણ કર ના છે સો લાભ મખણલાલ ને નહીં પાર્શનાથી કઈ વર્ધમાન ના લાલબાદુ નીકળી ગયો વર્ધમાન પાર્શનાથ રતનજી તો પેલા હમણાં રતનજી જવાબ આને બીજા પ્રશ્ન રતનજી હા એ પ્રશ્ન વર્ધમાન પાર્શનાથ એ હું માના રહું એમ કે તીવ્ર મીઠા દ્રષ્ટિ છે ભગવાનને જે વિષય ખરા રહે અરે પ્રભુ સાંભળને ભાઈ એક ત્રીમી ગાથામાં શું કહ્યું ભગવાન હિન્દી એમ ઝીણી કા કીધું એક ત્રી ગાથા છે ઇન્દ્રિય ત્રણ પ્રકારે જળ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયના વિષયો ત્રણે ઇન્દ્રિય કીધી ભાઈ આ તો ઝીણું કઠણ બાપુ હા એ વિષયને જીતે તે જૈન પણ એ વિષયમાં લંચાઈ જાય વિષય કીધો એ નથી વિષયને પણ એને ઇન્દ્રિય જ કીધી ઇન્દ્રિયનો વિષય છે ઇન્દ્રિય હા 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 કામ વાતનું ભારે ભાઈ જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયથી રૂચિ હટતી જાય છે ઘટતી જાય છે તેમ તેમ શુદ્ધ આત્મા થોડું સ્વાનુભવ આવતું જાય છે આમ ઢળ્યો છે ને અંદર ઈશોપદેશનો શ્લોક છે 38 જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયથી રૂચિ હટતી જાય છે ઘટતી જાય છે તેમ તેમ શુદ્ધ આત્મસ્વરૂપ સ્વાનુભવમાં આવતો જાય છે પર તરફથી ખસી જાય છે તેમ સ્વ તરફમાં ઝુકાઈ જાય છે સમજાણું કઈ અરે મારક ભારી ભાઈ સાંભળવું કેવું અને સાંભળવાથી લાભ ન થાય એ હોય છે પણ વિકલ્પ છે જ્ઞાનેન્દ્રિય ભગવાન તરફનો એ ઝુકાવ નથી સમજાવું કે તો વિષમ આવી ગયું છે ઇન્દ્રિયથી જાણતો જ નથી એમ ઇન્દ્રિયથી જણાય એવો નથી હા એ તો વાત કરી છે સરવા જાતિ કરી છે જેને ઇન્દ્રિયથી જાણવું થતું નથી એમ બીજું છે અને જેનું બીજો બોલશે જેનું ઇન્દ્રિયથી જાણવું જાણનારો નથી ઇન્દ્રિયથી જણાય એવો નથી હવે પોતે ટીકા કરે છે ટીકા થાય છે બીજાને સમજાવવા કે છે કે તારું જાણવું તારાથી થાય છે, અમારાથી નહીં. ભાઈ આવી મારે છે ભાઈ, તું અનિંદ્રી છો ને, અનિંદ્રી થી પોતાને જાણે અને પરને પણ અનિંદ્રી થી જાણે. એટલે કે જેને સ્વરૂપ ગ્રાહી દ્રષ્ટિ થઈ એવી નિશ્ચય થી પછી પરને જાણે. સમજાણું કાય, જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રૂચિ હટતી જાય છે, ઘટતી જાય છે, તેમ તેમ શુદ્ધ આત્મ સ્વરૂપ સ્વાનુભવમાં આવતું જાય છે, સ્વસંવેદનો વિષય બનતો જાય છે ને. તથા તથા સમયાથી સંવિતો તત્વતમ, સંવિતો સ્વસંવેદન થતું વધતું જાય છે. આત્માના તરફના વલણમાં નથી જરૂર વિકલ્પની, નથી જરૂર મનુષ્યપણાની, નથી જરૂર ગુરુદેવની, એમ કે છે. જેમ જેમ એ પાછળ બહારથી હટતો જાય છે તેમ તેમ અંદરમાં ફરતો જાય છે. દર્શનની અપેક્ષા એ વાત છે. દર્શન ને જ્ઞાન ચારિત્ર બધું અંતરમાંથી, અંતરને આશરે, એટલે કે અંતરના વલણથી થાય છે, બહાર વલણ થતો નથી. સ્વસંવેદનો વિષય બનતો એમ કે છે જોવાની, પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં સ્વને વિષય કરતું સ્વસંવેદન ઊભું થાય છે, પરની અપેક્ષા છોડે છે ત્યાં એમ. આવો મારે ભાઈ, જેમ જેમ પરતરફના વલણનો ભાવ છોડે છે તેમ તેમ સ્વતર્પણા વરણના ભાવમાં વેદનમાં ભય વધી જાય છે. આ એકલા ચારિત્રની અપેક્ષાની વાત ન કહો, શ્રદ્ધાની અપેક્ષા પણ આ છે. પરતરફના વલણમાં શ્રદ્ધા એમ માને છે કે ત્યાં દુઃખ છે, જાણે છે કે ના નહીં યારી, પણ એવું લીધું છે ને સર્વિશુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાન લીધું છે. જેમ એ ભગવાન આપણા અણાકો અણિંદ્રી વસ્તુ તેમાં ઝૂકતો જાય છે તેમ સ્વસંવેદન સ્વને આશરે વધતું જાય છે. આશ્રયનો અર્થ એટલો ચેતર વળે છે, એ પર્યાયને કંઈ ખબર નથી કે આ દ્રવ છે, પણ એ બાજુ ટળ્યો એટલે આશ્રય લીધો એમ કહેવાય છે. અને પાછી પર્યાય પણ દ્રવ્યમાંથી આવે છે ને, કઈ અધરથી તો આવતી નથી. વ્યવહાર જયારે લઈએ તો દ્રવ્યમાંથી ભેદ પડીને આવે છે ને. પર્યાય એકનો અભેદ દ્રવ્ય જે છે એનાથી જો આવે તો એક જ પ્રકારની પર્યાય હરખી આવી જોઈએ. પણ એ ભેદ એટલે અંદરનો ભેદ અંદર યુગતા જે શક્તિ છે એ શક્તિ બહાર આવે છે એ અપેક્ષા દ્રવ્યમાંથી આવે એમ કહેવાય છે. સમજાણું કરાય છતાં એ પર્યાય પર્યાયથી થઈ છે જેને દ્રવ્યનો પણ આશ્રયની જરૂર. હા એકો એકમાં એમ કહ્યું ને આલંબન 101 પ્રવચન સામે એમ કહ્યું આલંબન નથી પર્યાય ને દ્રવ્યનું આલંબન નથી. ઉત્પાદ થતો ભાવ ઉત્પાદને આશરે છે એમ લખી 101 ઉત્પાદ થતો ભાવ ઉત્પાદને આશરે છે. હા હા શું વિતરાગનું તત્વ એ વસ્તુનું સ્વરૂપ એવું છે એવું વાણીમાં આવ્યું છે. હા સમજાણું કાંઈ ત્યાં તો નિમિત્તથી કંઈ થતો નથી એવું આવ્યું ને તું આ બધું તકરાર વાંધા આવી છે. એ હવે દાખલો આપે છે રહેવાનું દાખલો આપશે પેલો જેમાં ચિત્ત લીન થાય છે તે ધ્યેય ભિન્ન ભિન્ન બે પ્રકારે છે. ભગવાન તીર્થંકર સર્વજ્ઞ પરમાત્મા એ ધ્યેયમાં લે એ પર વસ્તુ છે અને સ્વધ્યેયમાં લે એ સ્વ વસ્તુ છે. જેમાં ચિત્ત લીન થાય છે તે ધ્યેય ભિન્ન ને અભિન્ન બે પ્રકારે હોય છે. ત્યાં ભિન્ન આત્મરૂપ ધ્યેયનું ફળ દર્શાવી કહે છે. શું કહે છે? આત્માથી ભિન્ન ભગવાન એના ધ્યેયનું ફળ દર્શાવી કહે છે. ભિન્નાત્મન ઉપાસ્યાત્મા પરો ભવતી તાદૃશ જ્ઞાન પ્રદાન કથન છે ને વર્તી દીપમ યથા ઉપાસ ઉપાસ્ય ભિન્ના ભવતી તાદૃશ ભિન્ન પરાત્મા સેવીને લ્યો ભિન્ન પરમાત્મા સેવીને તત્સમ પરમ થવાય. ભિન્ન દીપને સેવીને બતી દીપક થાય. દીવો દીવાને આધારે તો દીવો થાય. ભિન્ન આત્માની એટલે આરાધકથી પ્રતગભૂત અરંગ. ભિન્ન આત્માની વ્યાખ્યા કરી આરાધકજી પૂતિ જીવ એનાથી પ્રતગભૂત અરહંત સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરી આરાધના કરી. હા એનું લક્ષ હોય છે પેલું એટલું પછી લક્ષ ફેરવી નાખે છે. જો જાણી અરહંતમાં આવ્યો ને એ છે પણ ત્યાંય તે નિમિત્તિ કથન છે. ત્યાં અર્યંતના દરગુણ પર્યાય મનથી કળી લે એમ શબ્દ છે. મનથી એટલે વિકલ્પથી કળે છે હજી તો. પછી પર્યાયને અંતરમાં સમાવે છે સંક્ષેપ કરે છે એના પછી આવું જ કરશે ને આવું કરી એને ત્યાં લીધો છે. એમ છે એને તેની પૂછે શું કીધું સમજાણું કરીને અરિહંતના દ્રવગુણ પર્યાયને જાણનારો એને મનથી કરી લીધી પછી તે પોતામાં સમાય છે. પર્યાયને સંક્ષેપે છે ગુણમાં વાસનાનું અંતર્જિન નાદ કરી નાખે છે. એને જાણ્યું માટે કરે છે એમ નહી, એ તો નિમિત્તી કથન છે. સમજાણું કઈ એમ આઈ પણ એ કથન છે. બિન આત્માની એટલે આરાધક થી પ્રતક આરાધનારો ભગવાન આત્મા, એનાથી જુદા અર્યંત ને સિદ્ધ ની સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરી આરાધના કરી. જો છઠ્ઠી ગાથામાં તો એમ કહ્યું કે પરનો રગ છોડીને દ્રવ્યની સેવા કરનાર વસ્તુ છે તેના તરફ ઝૂકીને જે શુદ્ધતા પ્રગટ થઈ એને એ શુદ્ધ છે એમ માલુમ પડ્યું. ઉપાસના શબ્દ છે ને ત્યાં દ્રવ્યની ઉપાસના, ભગવાનની નહીં, આ તો ભગવાનની દિશા નિમિત્તથી કથન છે ને બેનની વાત. હા આરાધના કરી અર્યંત ને સિદ્ધની એના આત્માની આરાધના કરી. આત્મા એટલે આરાધક પુરુષ, તેઓ એટલે અરંત સિદ્ધ સ્વરૂપ સમાન, અરંત ને સિદ્ધ સમાન, પર એટલે પરમાત્મા થાય છે. ફક્ત એ લક્ષ્ય થયું હતું પછી અંતરમાં વાળ્યું છે એથી એને પરથી પરનો આરાધક થઈને થાય છે એમ કહેવામાં આવે છે. આવી વાત છે, સમજાણું કઈ યાદ રાખવા પડે ઘણા આ કથાનું. જો પરમાત્માના ધ્યાનથી પણ આત્મા પરમાત્મા થાય છે. અને કોઈ પરદ્રવ પરમાત્મા છે તેને લક્ષ્યરાંગ થાય છે. બાપુ અપેક્ષા સમજભાઈ જ્ઞાનમાં એને અર્યંતના સિદ્ધના ગુણોનો ખ્યાલ આવ્યો, એ ખ્યાલ આવ્યો એવો જ હું છું અંદરમાં એવી જેની દ્રષ્ટિ થઈ એને પરથી આરાધક થઈને પર આત્મા થાય છે એમ કહેવામાં આવે છે. એ ધ્રુવભાઈ મારે મારે બાપા એક ન્યાય ફરતા આખું ચક્કર ફરી જાય છે. હા એવી વસ્તુ છે. તેવો એટલે અરિંદ સિદ્ધ સમાન પરમાત્મા થાય છે. અહીં તે જ અરંતનું દ્રષ્ટાંત કહે છે. વાત ઇદારી દીપથી ભિન્ન વાત દીપને ઉપાસી. હા હા વાત છે ને વાત દીવાની, એ દીપથી ભિન્ન વાત છે. એ દીવે દીપને ઉપાસીને અડીને દીવો બળે છે એમાં વાત આંગ વડાવે છે. દીવો દીવે દીવો થાય શ્રીમદમાં બહુ આવે છે. એ ત્યાં તો એ અર્થ કે કુદી કુગુર કુશાસ્ત્ર નિમિત્તમાં ન હોય, એના લક્ષ્મણ ગુરુ દેવ અર્યંત ને સિદ્ધ લક્ષ્મણ આવ્યા છે પેલા એમ કે છે. કુદી કુગુર કુશાસ્ત્ર લક્ષ્મણ આવીને કામ અહીં થાય એમ નથી. ફક્ત લક્ષ્મણ પહેલા પરમાત્મા અર્યંત ને સિદ્ધ એનું કેવળ જ્ઞાન એક સમયની પર્યાય આવડી મોટી જે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવું જ્યાં લક્ષ્ય એને જ્ઞાનની પર્યાયની પૂર્ણતામાં સત્તા જગતમાં છે. હા એ સત્તાનો સ્વીકાર થઈ અને વસ્તુના સ્વભાવના સ્વીકારમાં જાય છે ત્યારે એને પરમાત્મા થાય છે. સમજાણું કાંઈ? એ બત્તીમાં અગ્નિ થઈ તો ખરેખર પોતાથી થઈ છે, દીવાને અડીને થઈ નથી. પણ એનું નિમિત્ત પણ હતું, એને ગણીને ઉપાદાનમાં તેવું પ્રકાશ્યો એમ કહેવામાં આવ્યું. આ નિમિત્તના માનનારને આમાંથી ઘણું નીકળે છે. એમ નથી, ફક્ત એને અરિહંત સર્વજ્ઞ આવા છે. એક સમયમાં પણ જેની પર્યાય ઘણી અંદર સૂક્ષ્મતા થાય ત્યારે આબળી પર્યાયનો સત્તા વ્યવહાર એના લક્ષમાં આવે. સમજાણું શું કહ્યું? અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞની પર્યાયની સત્તા એક ગુણની એક પર્યાય એનું આટલું સામર્થ્ય ત્રણ કાળ ત્રણ લોકને જાણે એની જ્યાં જ્ઞાનના લક્ષમાં એ વાતને જ્યાં લે છે આવી મોટપ જે જ્ઞાનની પર્યાયની એ જેની પર્યાયમાં આવે છે લક્ષ્મી ત્યારે એ પર્યાય દરેક ઉપર જોડી જાય છે. સમજાણું કાંઈ? પર પર્યાયનો સ્વીકાર પર પોતાના પર્યાયને લક્ષી પણ ન થાય. પરનો યથાર્થ સ્વીકાર તો ત્યારે કહેવાય કે સ્વ સ્વરૂપમાંથી જ્ઞાન આવ્યું ત્યારે એ પર પ્રકાશનું જ્ઞાન એને સ્વરૂપ ગ્રાહીને થયું. સમજાણું કાંઈ? અરે હા, ઓલા કે તમે અર્થ બધા ફેરવો સુનાવ બાપુ, માર્ગ આમ છે ભાઈ, તારા હિતને માટીનો માર્ગ છે. આ દુઃખી થઈને જૂનું રજણે છે. વેપારીને પણ એવા કષ્ટ આવી પડે ને ક્યાંય નજર ન મરી જાય, પછી ઝેર પીવે ના ક્યાંય કોઈ પડતી ન હોય ને હીરો ચૂકી મરી જાય. શ્રેણી રાજા જેવા સંકીર્તિ ક્ષાઈ સંકીર્તિ અને તીર્થંકરો ઉત્તર સમય સમય બાંધે છે. એ વખતે જયારે છે આ તીર્થંકરો તો બંધાય છે. હા, વિકલ્પ એવું આવ્યું એટલે એમ થયું, પણ એ આપઘાત કર્યો નથી. આત્માનો ઘાત ત્યાં થયો નથી. સમજાવું કાંઈ? તે કાળે પણ ક્ષાય સંકિત છે તે સંકિત સંકિતનું કાર્ય કરે કે નહીં? એ પૂર્ણાનંદના નાથને સ્વીકારીને શ્રદ્ધા પડી છે. હા હા હા, સમજાણું કાંઈ? ભારે અટપટો માર્ગ લાગે દુનિયા, છતાં એ આપઘાત નહીં, ફક્ત ચારિત્રનો દોષ છે. ચારિત્રનો દોષ તે પણ તેના જાણવામાં છે, જેને બારી વાત નથી. સમજાણું કાંઈ? હા, હજારો રાજા જેને ચામર ઠાવતા અને જેને તીર્થંકર પદ બંધાઈ ગયું અને સંગત દર્શન છે ત્યાં એ વિકલ્પ હોય. હમણાં કોઈ કહેતું કહેતું તીર્થંક બોતર બાંધે આવું કરે તીર્થંક બોતર નહીં હું કહેતો કહું. હા હા, ભાઈ કહેતો ઉજ્જૈન વાળા તીર્થની રક્ષા કરે તીર્થંક બોતર બાંધે નહીં. મક્ષીમાં તકરાર ઉઠી છે ને પાછી બેયની, દિગંબર ને શ્વેતાંબરની, એમના બાપ ત્યાં મંત્રી છે ને, ફૂલચંદજી ડાંગરી, ત્યાં બસ શ્રદ્ધામાં ટકા મોટી ધર્મશાળા બનાવી છે ને એ તોફાન તોફાન. અરે હા હા હા, કેમ એમ કરે કે તીર્થંગ રક્ષ તીર્થની રક્ષા કરે તીર્થંગ ઉઠો બંધાય. એ અરે મિચ્છાદર્જીને પણ તીર્થની રક્ષાનો ભાવ આવે જ નહીં હાથો, એ તો કૃત્રિમ બધી વાત છે. હા હા, જેને અંતર સમ્યક ચૈતન્યની મૂર્તિનો પ્રકાશ આવ્યો નથી એને વિકલ્પ તીર્થંકર ગૌતમનો એને હોઈ શકે નહીં. આ તો મિથ્યાદર્શી પણ તીર્થની રક્ષા કરે તીર્થંક ગૌતર બાંધે. એ મંડીજી હે, અરે ભાઈ એ વસ્તુ એમનો હોય. હા હા, જેને દ્રેવ વસ્તુ દ્રષ્ટિમાં આવી નથી, આવું છે એવું ભાષણ નથી, એને તીર્થંગોત્રનો વિકલ્પ હોઈ શકે જ નહીં. હા 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 હા, છતાંય તીર્થંગોત્રનો વિકલ્પ પણ છે તો નુકસાનકારક. હા 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 હા, જ્ઞાનભાઈ લખ્યું છે ને તીર્થંગોત્ર બાંધવનો જે ભાવ એ નપુંસક ગણીએ છીએ. ગુરુદેવે એમ કહ્યું છે એટલે એમ કે લખ્યું છે. રાગ છે ને, રાગ છે એટલે નપુંસકતા છે. હા હા, વીર્ય તો સ્વરૂપની રચના કરે, વીર્ય એને કહીએ. હા હા, શુદ્ધ સ્વરૂપની રચના કરે એને વીર્ય કહીએ. એમાં આવ્યું છે ને ભૂતકાળી શક્તિમાં વીર્ય કોને કહીએ, આત્માનું વીર્ય બળ કોને કહીએ કે પોતાના સ્વરૂપની શુદ્ધતાની રચના કરે. રાગની રચના કરે સ્વરૂપનો વીર્ય નહીં. હે હા, કાયર ના તો કાળજા કંપી જાય એવા તો છે. આત્માર્થીના વાત બે છે, એમાં વાદ વિવાદે કઈ પાર પડે એવું નથી. કે છે અહીં તે જ અર્થનું દ્રષ્ટાંત કે છે, વાત ઇત્યાદિ દીપથી ભિન્ન, દીવાથી જુદી છે ને વાત બીજાની. દિવેટ દીપને ઉપાસી એ દીવાની સેવા કરીને એટલે પામીને દીવાની ઉલેની પ્રકાશને પામીને સાદ્રશ થાય છે તેના જેવો દીવો થઈ જાય છે. અર્થાત દીપરૂપ થાય છે તે દીવાને વાટ અડતા વાટ દીવા રૂપે થઈ જાય છે એમ ભગવાનના અરિયંતના સિદ્ધના જ્ઞાનને લક્ષમાં લઈને સ્વતરફ ઢળે છે એ પરમાત્મા થઈ જાય છે. સમજાણું કાય. જેમ વાચ દીપકની ઉપાસના કરી દીપકનો ગાઢ નજીક સંબંધ સાધી તદ્રુપ થઈ જાય છે, વાત દીવા રૂપે થઈ જાય છે. એ તો ભાવ ભાવ નથી લેતો આપણે ત્યાં લીધું. આ ભગવાન પોતે ભાવ છે ને એ ભાવ છે એ વાત પણ જ્યાં છૂટી જાય છે. ભાવ નમસ્કાર સમય શરમાય નમસ્કાર ભાવ નમસ્કાર. આત્મા પોતાનાથી ભિન્ન આત્માની અરંશિત પરમાત્મા ઉપાસના કરી સ્વયં તેમના સમાન પરમાત્મા થઈ જાય છે વિશેષ કહે છે.